તારીખ 5/11/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 35 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 30.
સ્વામી બુદ્ધિના કાળમાં પ્રથમ સમ્યક દર્શન થતા મોક્ષ માર્ગમાં જગન્ય દશા હોવા છતાં સર્વજ્ઞનો અંશ શુદ્ધ થઈને પરિણમવા લાગે છે. પ્રશ્ન ઉઠાવ્યો છે, સર્વગુણાંશ જે સમ્યક્ત્વ કહ્યું છે તો શું વિકલ્પ સમ્યક દર્શન થતા આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણામ જે જન્મમાં આવે? પ્રશ્ન છે, એનો આ ઉત્તર આપ્યો છે. વેદન થાય છે, એક તરફા પહેલો પેરેગ્રાફ છે ઉત્તરનો. વિશેષ ખુલાસામાં ત્યાં એ વાત કરી છે કે આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે, તેથી એ ગુણની પર્યાય વેદાય તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. આમ થવાનું કારણ આત્માની અખંડતા છે, નહીતર તો પ્રત્યેક ગુણ અનંત સામર્થ્ય ધરાવતો હોવાને લીધે અસહાય છે, કોઈની સહાયથી કાર્ય કરે, ગુણ પોતાનું પ્રયોજનભૂત કાર્ય બીજા ગુણની સહાયતાથી કરે એ પણ વસ્તુ સ્થિતિ નથી. પછી બીજા પદાર્થની સહાયતાનો તો પ્રશ્ન નથી, પણ દ્રવ્યમાં રહેલો બીજો ગુણ પણ એને મદદ કરે તો કાર્ય થાય એ પણ વસ્તુ સ્થિતિ નથી. તેમ છતાં પદાર્થની અખંડતા, એકતા અને અભેદતા એને લીધે જ્યારે શુદ્ધ શ્રદ્ધાન પ્રગટ થાય છે ત્યારે બીજા બધા ગુણો આંશિકપણે શુદ્ધ થઈને પરિણમવા લાગે છે. તેથી એક ગુણની પર્યાય વિદાય તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. ભલે બધા ગુણોના નામ ન આવડે, વિશેષ ખુલાસો આવ્યા છે કે તિર્યંચ હોય છે, સમ્યક દ્રષ્ટિ તો તિર્યંચ પણ થાય છે, એને અનંત ગુણની ક્યાં ખબર છે? અરે અનંત ગુણની ક્યાં, એને જ્ઞાન દર્શન ચારિત્ર વિર્યાદિ મુખ્ય ગુણોની પણ ક્યાં ક્યાં ખબર છે? ભાવમાં ખ્યાલ છે કે આ જ્ઞાનથી જણાય છે, કોઈ વિશેષ ઉઘાડ નથી એનો. સુખમાં સુખ વેદાય છે, અસુખમાં કષાયમાં આકુલતા વેદાય છે, બસ બીજી કોઈ જે શીખવાની પદ્ધતિ છે મનુષ્ય પર્યાયમાં એવું તો તિરંત અવસ્થામાં બનતું નથી કે એના નામ આવડે, એની પદ્ધતિ જેવી સમજે સમજાવે એવી કોઈ ઉઘાડ હોય એવી પરિસ્થિતિ અમારી નથી. ભાવને ઓળખે છે ખાલી એ વેદનથી કે આ મને અનુકૂળ છે, સુખ કષાયની આકુલતા મને અનુકૂળ નથી. એટલે ભલે બધા ગુણોના નામ ન આવડે અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહીં, આ પણ સ્પષ્ટ કર્યું છે કે અનંત ગુણોના અનંત નામ ભાષાની અંદર નથી. ભાષાની અંદર સંખ્યાતા શબ્દો છે, ભાવો અનંતા છે, એટલે અનંતા ભાવોને કહેવા માટે શબ્દો જ નથી. કેટલાક ભાવોને કહેવા માટે શબ્દો છે, તો કેટલાક શબ્દો તો અનેક ભાવો કહેવા માટે વપરાય છે, એક જ શબ્દ અનેક ભાવને સૂચિત કરતા હોય છે. એમ બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહીં તો પણ તેનું સંવેદન તો થાય છે. ત્રીજો પરિગ્રહ છે આ બોલમાં કે સ્વાનુભૂતિના કાળે અનંત ગુણ સાગર આત્મા પોતાના આનંદ આદિ ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયમાં રમતો પ્રગટ થાય છે. અહીંયા નિર્વિકલ્પ અનુભૂતિમાં પહેલા પરિગ્રહ આવી દીધું છે, આ પહેલો પરિગ્રહ છે ઉત્તરનો. આનંદ ગુણને આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થાય છે, સાથે સાથે બધા ગુણોને થાય છે. અહીંયા જરા એ વિષયની રસિકતા લીધી છે કે સ્વાનુભૂતિના કાળે અનંત ગુણ સાગર આત્મા પોતાના આનંદ આદિ ગુણોની અનંત ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. રમતો પ્રગટ થાય છે એ જરા રસિકતા લીધે કે આત્મા એમાં રમે છે, પોતાની અવસ્થામાં આત્મા રમે છે. શાંતિ ઘણી છે, સુખ છે, આનંદ છે, તે નિર્વિકલ્પ દશા અદ્ભુત છે, વચનાતીત છે, તે દશા પ્રગટ થતા આખું જીવન પલટો ખાય છે. આ વાત અહીંયા લીધી છે, એના ઉપરથી વિચાર આવ્યો છે કે એ દશા પ્રગટ થતા આખું જીવન પલટો ખાય છે, એટલે કે એ આત્માને જાણે કોઈ નવો અવતાર થયો હોય, નવો જન્મ થયો હોય, અને આખો જેમ જન્મ બદલતા અનુભવ બદલાઈ જાય છે, એમ એનો અનુભવ બદલાઈ જાય છે, જીવન પલટો થાય છે. જેમ ભવાંતરમાં જીવન પલટો થાય તો અહીંયા કોઈ સ્ત્રી પર્યાય હોય, એ પુરુષ પર્યાય ઉત્પન્ન થાય તો આખો એનો એના ભાવ જ બદલાય જાય. પુરુષ હોય, સ્ત્રી પર્યાય થાય તો આખા એના ભાવ જ બદલાય અને એની પર્યાયની યોગ્ય તેને પરિણામ આવે. આખું જીવન જેમ બદલાઈ જાય છે, તિરિંજ હોય અને મનુષ્ય જેવા પરિણામ ન થાય, દેવ હોય અને તિરિંજ જેવા પરિણામ ન થાય, જેમ આખો ભાવ પલટાતા પરિણામ પલટાઈ જાય છે, એમ અહીંયા ભાવ પલટાયા વિના જાણે નવો અવતાર થાય છે. સમ્યક દર્શન અને સ્વાનુભૂતિ થતા ભલે ક્ષણવર્તી પરિણામ છે, સ્વાનુભૂતિનો શુદ્ધ ઉપયોગ છે એ એક સેકન્ડથી પણ ઓછાના ઓછા ભાગમાં પ્રવર્તે છે, પણ ત્યાર પછીનું જે જીવન છે એ આખું જીવન બદલાઈ જાય છે. મુખ્ય કારણ તો એની દ્રષ્ટિ બદલાઈ ગયેલી છે, દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે, પોતાને પણ મૂળ દ્રવ્ય સ્વરૂપે અનુભવે છે એ ભાન એનું છોડતું નથી, બીજા આત્માઓને પણ મૂળ દ્રવ્ય સ્વરૂપે જોવે છે, બીજા પરમાણુઓને પણ એ સામાન્ય પરમાણુ સ્વરૂપે મુખ્યપણે જોવે છે. અવસ્થાનું જ્ઞાન થાય છે, વિકૃત અવસ્થાનું કે અવિકૃત અવસ્થાનું, પણ મુખ્ય દ્રષ્ટિ દ્રવ્યની રહે છે, મૂળ દ્રવ્યની. એટલે આનંદગંજી એ વાત ગાય છે કે આપની દ્રષ્ટિ કેવી છે, કે શુદ્ધ સત્તા એ પ્રેંખતા બોલાવા, શુદ્ધ સત્તા એ પ્રેંખતા. આપ તો બધાને શુદ્ધ સ્વરૂપે શુદ્ધ સત્તા એની જુઓ છો, એનું અસ્તિત્વ છે એ તદ્દન શુદ્ધ જુઓ છો, એવી આપની દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ છે, એ સત્ય દ્રષ્ટિ છે. બનાસીદાસે પદ લીધું છે, વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વેર લાજક જોવેરે, અને આનું છે દેવચંદજીનું સુમંતાવું દેવ ગુજરાતીમાં છે ને, ગુજરાતીમાં છે બનાસીદાસ. વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વેર લાજક જોવેરે, ભૃંગેલી કાને ચટકાવે તે ભૃંગી જગ જોવેરે. પોતાના મૂળ સ્વરૂપને ચટકાવે છે, વારંવાર સ્પર્શે છે, સ્વાનુભવ કરે છે, જેવું મૂળ સ્વરૂપ છે એવું સિદ્ધપદ પ્રગટ થઈ જાય છે. જેમ ભમરી ઈયળને ચટકાવે છે અને ઈયળમાંથી ભમરી થાય છે, ઈયળ બે ઇન્દ્રિય છે, ભમરી ત્રણ ઇન્દ્રિય છે, પણ એનો ભાવ પલટાનો એવો એક પ્રકાર છે. તો બીજો જ ભાવ થાય છે, ભાવ બદલાઈ જાય છે, એમ છે. દ્રષ્ટાંત લીધું છે. પર્યાયમાં આત્મા રમે છે, અને રમવાનું સ્થાન પોતાની આનંદ આદિ પર્યાયો છે, સુરમ્ય પર્યાયો છે. રમવાની રમવા યોગ્ય, સારી રીતે રમવા યોગ્ય સુરમ્ય પર્યાયો છે, એમાં આનંદ કરતો કરતો પરિણમે છે. એ આત્માનું આનંદમય જીવન છે. મોક્ષ માર્ગમાં આત્માનું આનંદમય જીવન છે, કોઈ દુઃખમય જીવન વિષય છે. નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતા એમ લેવું છે કે આનંદ ગુણ જે પ્રગટ થાય છે એ વચનાતીત અને અનંત કાળમાં પૂર્વે નહીં અનુભવાયેલો એવો અપૂર્વ આનંદ પ્રગટ થાય છે, એનું આશ્ચર્ય છે. લક્ષ ત્રિકાળી શુદ્ધાત્મા ઉપર છે અને પુરુષાર્થનું જોર એ રીતે ચાલે છે કે હું આ છું. એમાંથી જેમ પાતાળ પાણી ફૂટે અને ફુવારો છૂટે, પછી પેટ્રોલ હોય કે પાણી ભરેલું હોય, એમ લક્ષના જોરમાં, લક્ષપૂર્વકના જ્ઞાનમાં જે જોર થાય છે એમાં આનંદનો ફુવારો ફૂટે, એક આશ્ચર્યકારી પરિણમન છે. જે દુઃખમય પરિણમન હતું એ સીધો પલટો મારે છે શ્રદ્ધાના કાળમાં, અને એકદમ આનંદની દશા પ્રગટ થાય છે. એ ઉલટી સુલટી દશામાં બહુ મોટો ફરક છે. એટલે એ ઘટનાને આશ્ચર્યકારી ઘટના ગણવામાં આવે છે. ક્યાં અનંતાનું બંધીની અનંત આકુલતા પૂર્વ સમયની એ વ્યતીત થાય છે, વ્યય થાય છે, નવી જે પર્યાય ઉપજે છે તે જ સમયમાં આના વ્યયના કાળમાં એ આત્માના આનંદને લઈને ઉપજે છે, એ આશ્ચર્યકારી સ્થિતિ છે. માત્ર ઉપમા આપી છે એમ નથી, વાસ્તવિકતા એમ જ છે કે એ દશા કોઈ આશ્ચર્યકારી હોય એવી ઘટના છે, અને એવી જ રીતે અનુભવમાં આવે છે, એવી જ પ્રગટ થાય છે. પરમાગમ શરમાં લીધું છે, મળી જાય તો કેટલાક લોકો હજી શુભ રાગ ને મોક્ષ માર્ગ માને છે. વિતરાગ ભાવ સ્વરૂપ મોક્ષ માર્ગ છે સંપ્રદાયમાં, વાડામાં કહેવાતા જૈનોને ખબર નથી. શુભ રાગ છે અને ધર્મ માને છે, પૂજા કરે, ભક્તિ કરે, દયાદાન કરે, શાસ્ત્ર વાંચન કરે, એને શુભ રાગ ને ધર્મ માને છે. તેને કહે છે કે પ્રભુ તું ક્યાં ગયો, આ રાગમાં ક્યાં હલવાઈ ગયો. પ્રભુ કહીને કહે છે, પ્રભુ તું ક્યાં ગયો, તું ક્યાં ગયો ને શું કરે છે, આ રાગ ને ધર્મ મનાવે છો, વિતરાગ ના માર્ગમાં આવીને શું કરે છે. રાગ તો એક બાજુ રહ્યો, હવે અહીંથી વિષય ખોયલો છે, જે વિષય ખોયલો છે અહીંથી ખોયલો છે. રાગ તો એક બાજુ રાખો, એની ચર્ચા તો છોડો એમ કે છે, પણ અહીં તો પરલક્ષવાળું જ્ઞાન એ જીવનું નહીં, પરલક્ષી જ્ઞાન જીવનું નહીં. ભલે એ શાસ્ત્રને અનુસરીને ચાલતું હોય તો પણ જીવનું નહીં, સત્શાસ્ત્રને અનુસરીને પરલક્ષી જ્ઞાન જીવનું નહીં. એ જ્ઞાન અવગુણને સાધે છે, ગુણને સાધતું નથી. અથવા એ જ્ઞાન જ્ઞાનની નિર્મળતાને સાધતું નથી, જ્ઞાનની મલિનતાને સાધે છે. પરલક્ષી જ્ઞાન અગિયાર અંગ નવ પૂર્વનું હોય તો મિથ્યા શ્રદ્ધાને ઉથલાવીને સમ્યક શ્રદ્ધા ન થઈ શકે, એનાથી ન થાય. જેમ વિકલ્પનું એ સામર્થ્ય નથી કે શ્રદ્ધાને બદલાવે પલટાવે, એમ પરલક્ષી જ્ઞાનનું એ સામર્થ્ય નથી કે ઊંધી શ્રદ્ધામાંથી સમ્યક શ્રદ્ધા થઈ શકે. એ વિશે થોડો વિચારવા જેવો છે. સ્વલક્ષી જ્ઞાન કેટલો કેટલો ગુણ કરે, પરલક્ષી જ્ઞાન કેટલો અવગુણ કરે, એ વિચારવા જેવો થોડા વિષય છે. જ્યારે જ્ઞાન માર્ગની જ્ઞાન ક્રિયાની પરિસ્થિતિમાં પ્રવેશ થાય છે અને એ પ્રોસેસ છે મોક્ષ માર્ગની અંદર, ત્યારે સ્વલક્ષી જ્ઞાન અને પરલક્ષી જ્ઞાનનો વિષય સારી રીતે વિચારી લેવો જોઈએ. પરલક્ષી જ્ઞાનમાં પરલક્ષીને કારણે એ ઉઘાડમાં અહમ બુદ્ધિ થાય એટલે દર્શનનું તીવ્ર થાય, પર્યાય બુદ્ધિને લીધે આ બાજુ ઉઘાડ વધે, આ બાજુ એને એમાં અહમ પણ તીવ્ર થાય. ઉઘાડ વધે તો એ પૂર્વ કર્મકૃત છે. ઉઘાડ વધવા અહીં તો પરલક્ષવાળું જ્ઞાન એ જીવનું નહીં, તો પરલક્ષવાળો રાગ છે તે જીવને લાભ કરે એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. અરે પ્રભુ શું કરે છે આ, તને સાંભળવા મળ્યું નથી? આ સ્વલક્ષી જ્ઞાન શું, પરલક્ષી જ્ઞાન શું, એ તે વિચાર્યું નથી, સાંભળ્યું નથી. તો વિચાર્યું તો હોય ક્યાંથી? વિચાર્યું ન હોય તો પ્રયોગ તો કરે ક્યાંથી? એની આગળનું એક સ્ટેજ છે. એની પ્રભુતા, એની ચમત્કૃતિ શક્તિઓ અને એની ચમત્કારી એની પર્યાયો એની એને ખબર નથી. આવો જે ભગવાન આત્મા, તેની ઊંડપની શી વાત કરવી? હવે એમાંથી ઊંડપમાંથી એ વાત કાઢી છે, એની એની ઊંડપને શું વાત કરવી? પાતાળ કુવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે, તેમ લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, એમ સ્વરૂપના લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે જ્ઞાનના પાતાળ કુવામાંથી શેરડા અને ફુવારા ફાટે છે. જ્ઞાનના અને આનંદના ફુવારા ફાટે છે. લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાન શું છે? પરિસ્થિતિ જ્ઞાનના પરિણામની જે વિચારવા યોગ્ય છે તે આ છે કે જ્ઞાન પોતે વેદક સ્વભાવી છે. વેદનું અનુભવ કરવો એ જ્ઞાનનો પોતાનો ધર્મ છે અને એનો ત્યાગ થતો નથી. નિજ ધર્મનો કદી ત્યાગ થતો નથી. વિકૃતિ આવે છે, અવિકૃતિ થાય છે. એમાં શું થાય છે? વિકૃતિ આવે છે અથવા અવિકૃતિ થાય છે. વિકૃતિ આવે છે ત્યારે આ આત્મા જ્ઞાન દ્વારા પાંચ ઇન્દ્રિયના વિષયને વેદતો હોય એવો અધ્યાસિતપણે અનુભવ કરે છે, એટલે એને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે. કેમ કે કોઈ પરદ્રવ્યને આત્મા ભોગવી શકે નહીં, વેદી શકે. પરદ્રવ્યનું પ્રતિબિંબ જ્ઞાનમાં આવી શકે પણ પરદ્રવ્યને વેદી શકાય નહીં, ભોગવી શકાય. છતાં પણ મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનના કાળમાં એવી ભ્રાંતિયુક્ત પરિસ્થિતિમાં જીવ જીવે છે કે હું આ ભોગવું છું, આ ભોગવું છું, આ ભોગવું છું, આ ભોગવું છું, પાંચે ઇન્દ્રિયના વિષયના ભોગવી નહીં શકતો હોવાથી એની પરિતૃપ્તિ અથવા એની તૃપ્તિ કદી જીવ કોઈ જીવને કદી થતી નથી. એ તો વસ્તુ સ્થિતિ છે, એનું ઉલ્લંઘન તો થઈ શકતું નથી. એટલે એની પ્રતિક્રિયા એ આવે છે, એનો આઘાતના સામે પ્રત્યાઘાત એ આવે છે કે જીવ દુઃખી થાય છે. સુખી થવાના બદલે જીવ દુઃખી થાય છે, એનું કારણ આ છે, વૈજ્ઞાનિક કારણ છે. હવે જો જ્ઞાન પરને વિધી શકતું નથી તો જ્ઞાનમાં તો જ્ઞાન વેદન છે, એ અંતર અવલોકન કરે તો એને પકડાય એવો વિષય છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે. પોતાના જ્ઞાનને તપાસે, અવલોકે, અથવા જ્ઞાનમાં જે વેદન છે એને અનુભવ કરવાનો પ્રયત્ન કરે તો જ્ઞાનથી જ્ઞાનનું વેદાવું તેને જ સ્વસંવેદન કહેવામાં આવ્યું છે. સ્વનુવેદન તે સ્વસંવેદન, સ્વસંવેદન કોઈ બીજી ચીજ નથી. પણ અહીંયા એક બીજી વાત છે જે ગુરુદેવ કહે છે કે એ વિષય તો પર્યાયની મર્યાદા વાળો થયો, પર્યાય પર્યાયને વેદે છે, જ્ઞાન જ્ઞાનને વેદે છે, પણ ત્રિકાળીનું શું? કે જે જ્ઞાનમાં ત્રિકાળીનું લક્ષ્ય છે કે આ હું, એવું જે લક્ષ્ય છે એ લક્ષ્યના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાનમાં ફુવારા ફાટે એમ કેવું છે. એટલે જ્યારે સ્વસંવેદન થાય છે ત્યારે લક્ષ્ય શુદ્ધાત્મા ઉપર હોય છે, ધ્રુવ ઉપર હોય છે. ધ્રુવના લક્ષ્ય સ્વસંવેદન થાય છે, એકલો પર્યાયને તપાસે ને એકલી પર્યાયની મર્યાદામાં એના વિચાર લંબાય કે અવલોકન લંબાય તો પણ જ્યાં જો લક્ષ્ય ન હોય તો અનુભવ ન થાય. પણ તપાસતા વેદન સામાન્યમાં હોવાથી અને સામાન્ય ધ્રુવ આકારે સ્વરૂપ આકારે હોવાથી ત્યાં ધ્રુવનું લક્ષ્ય પહેલું થાય છે, લક્ષ્ય થતાં આશ્રયની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આગળ વધે છે, એને સન્મુખની દશા કહે છે. અને જ્યારે સ્વસંવેદનને પ્રાપ્ત કરે છે ત્યારે સ્વાનુભૂતિની દશા કહેવામાં આવે છે. લક્ષ્ય એટલે બીજી ભાષામાં એને સ્વરૂપ નિશ્ચય કહેવાય છે, સ્વરૂપ ઓળખાણ કહેવાય છે, સ્વરૂપનો પ્રતિભાસ કહેવાય છે, એને સ્વરૂપનું લક્ષ્ય કહેવાય છે. એનું ચિહ્ન એ છે કે એક વખત લક્ષ્ય બંધાઈ જાય તો લક્ષ્ય ન ફરે. લક્ષ્યની પરિભાષા સમજવા કરતા એનો અનુભવ સમજવો એ છે કે અત્યારે જીવને શેનું લક્ષ્ય છે? પૈસાનું લક્ષ્ય છે, આર્થિક જે વિષય છે એનું લક્ષ્ય છે. તો કોઈ પણ પ્રસંગની અંદર પ્રવૃત્તિ ગમે તે વિધવિધ હોય એનું લક્ષ્ય ફરે છે ક્યાં? માલ ખરીદે, માલ વેચે, ખર્ચો કરે કે કમાણીનો પ્રયત્ન કરે, જે કરે એમાં એનો જે ખર્ચ એનું લક્ષ્ય ફરે છે ક્યાં? એમ જ્યારે આત્માનું લક્ષ્ય થાય છે ત્યારે લક્ષ્ય આત્મા ઉપર રહે છે, એ લક્ષ્ય બદલાતું નથી. ઉપયોગ શુભમાં જાય કે અરે ઉપયોગ અશુભમાં પણ જાય પણ લક્ષ્ય ન બદલાય. એ લક્ષ્યના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, 516માં એક બહુ મહત્વની વાત આવી છે કુદરતી ગુરુદેવ શ્રીના શ્રીમુખેથી. ઘણી વાતો બહુ અસાધારણ ટેકનિકલ નીકળી છે. આ ટેકનિકલ સાઇડનો વિષય છે વિજ્ઞાન. લક્ષ્યના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય અંદરથી આનંદ ફાટે, લક્ષ્મીનાનું જ્ઞાન. એ લક્ષ્મીનાનું તીર મારનાનું જેમ થોથું જાય એના જેવું એ જ્ઞાન. પ્રવચન સાર ગાથા 172 કલિંગ ગ્રહણની ગાથામાંથી આવા વિષય ચાલી છે. પ્રવચન સાર 172 ગાથા કલિંગ ગ્રહણનો જે વિષય ચાલ્યો છે એના પ્રવચનમાં આ વાત ચાલી ગઈ છે. બરાબર. ઉપયોગ જ્ઞાનનું લક્ષણ, ઉપયોગ જ્ઞાનનું લક્ષણ કહ્યું. કોનું લક્ષણ કહ્યું? કે જીવનું, આત્માનું. આ તો ઠામ ઠામ વાત છે ઉપયોગ લક્ષણ ને. તો પ્રવચન સાર લ્યો, સમય સાર લ્યો. ગુરુદેવના પ્રવચનમાં તો વાત ઘૂંટી ઘૂંટીને આવી છે. આત્માનું જે લક્ષણ છે તેના નિમિત્તને, તે નિમિત્તને અવલંબને થાય લક્ષણ જ નથી. આત્માનું લક્ષણ ઉપયોગ છે, લક્ષ આત્મદ્રેવ છે. હવે ઉપયોગ નામના લક્ષણ વડે જે લક્ષણ લક્ષણે જાણે એવા લક્ષણમાં પરજ્ઞને જાણવાનું જે અવલંબન થાય તે ઉપયોગ જીવનો નહીં. ચારિત્ર દશામાં જે વિકૃતિ આવે છે અને ઉપયોગ બહાર જાય છે જ્ઞાનીને, જ્ઞાની કહે છે મારો ઉપયોગ નહીં, બહાર જાય મારો ઉપયોગ નહીં. અજ્ઞાની તો વિચારવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? 515 બોલ ચાલ્યો છે લક્ષણ. એ તો 172 ગાથામાં તો લક્ષણનો વિષય બહુ ચાલ્યો છે, ખૂબ ચાલ્યો છે પ્રવચનોમાં. તો સમયસારમાં તો લક્ષણની ચર્ચા કરી છે. આ 172માં તો આ વિષય બહુ ચાલ્યો છે. ઉમા સ્વામી મહારાજે પણ ઉપયોગ લક્ષણ બાંધ્યું છે, જીવનું લક્ષણ ઉપયોગ બાંધ્યું છે. એ જ્ઞાનનો પર્યાય છે અને એ જ્ઞાનના પર્યાયમાં પણ લક્ષણા કારણથી, આમ વાત કરી, લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય એ આનંદને જન્મ આપે છે, એક નવી પરિસ્થિતિ પેદા કરે છે. આશ્ચર્યકારી પરિસ્થિતિ છે કે જીવને જેની અનાદિથી ખોજ છે અને જેના વિના એ અતૃપ્ત રહ્યો છે અનાદિથી, એની પહેલી વહેલી વાનગી એને સમ્યક દર્શનના કાળમાં આનંદનો સ્વાનુભવ થાય છે, ત્યારે પહેલી વહેલી એને તૃપ્તિ થાય છે. અને પોતાના સ્વસ્વરૂપમાં એવો અનંત આનંદ ભરેલો જોઈને જે આનંદ અનુભવમાં આવ્યો એની જગન્યતા જોઈને એની પૂર્ણતા કરવા પ્રત્યે એનો પુરુષાર્થ પ્રેરિત થાય છે. અહીંથી એનો પુરુષાર્થ જ્યાં સુધી પૂર્ણ આનંદ ન પ્રગટે ત્યાં સુધી અથકપણે ચાલે છે, થાકતો નથી. પછી ક્યારે જ્ઞાની પુરુષાર્થમાં થાકતા નથી. જોકે વિરિગુણમાં આનંદ સામર્થ હોવાને લીધે ઊંધા ઊંધા પુરુષાર્થમાં અનંતકાળથી જીવ ઊભો છે અને દુઃખને વેદે છે તો થાકતો નથી, કેમ કે રુચિનો વિષય થઈ ગયો એનો. તો જેમાં ખરેખર આનંદ પ્રગટ થાય અને વધતો જાય એવી જે મોક્ષ માર્ગની વૃદ્ધિગત દશા, વિકાસ પામતી દશા, એ દશામાં તો થાક લાગવાનો પ્રશ્ન નથી, પણ અનાદિનો થાક ઉતારવાનો પ્રશ્ન છે. થાક લાગવાનો તો ત્યાં પ્રશ્ન છે જ નહીં. વચનામૃતમાં જેમ એક બોલ લીધો છે પુરુષાર્થને દર્શાવવા માટે કે ચક્રવર્તીને, ચક્રવર્તીના પુણ્યનો ઉદય આવે ત્યારે એના રાજમાં 14 રત્નોની ઉત્પત્તિ થાય છે. એમાં આયુધશાળાની અંદર ચક્રની ઉત્પત્તિ થાય છે, એને જે લડવા માટે જવાનું છે એવા એક અશ્વની ઉત્પત્તિ થાય છે, અમુક હાથીની ઉત્પત્તિ થાય છે, એવા બધા સાધનોની ઉત્પત્તિ થાય છે. પછી એ ચક્રવર્તી બેસી ન રહી, હવે આ 14 રત્નો થઈ ગયા, આવી છે આયુ મળી ગયા છે, હવે ક્યાં વાંધો, જાશો નિરાતે. પછી સીધો એનો થંગનાટ શરૂ થાય, ચાલો સાધન આવી ગયું હવે કામ કરવામાં વાર ન હોય. અને જગતની અંદર જ્યાં બાહ્ય પદાર્થમાં લાભ માયનો છે ને એ લાભ મળતો હોય એમાં કોઈ મોડું કરે એવું જગતની અંદર જીવના સ્વભાવ બહારની વાત છે, બનતું નથી. એટલે કહેવત છે કે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું નહીં, મોઢું ધોઈ લઉં પછી ચાંદલો કરજો નહીં. અત્યારે એમાં એટલું મોઢું કરવાનું હોય લાભ મળતો હોય, કહેવત થઈ ગઈ. એનું કારણ એ છે કે એ જીવનો સ્વભાવ છે. એમ લક્ષ્મણ કારણથી જ્ઞાન ઉત્પન્ન થયું, પુરુષાર્થ સાથે છે. પછી જ્ઞાનીને પુરુષાર્થ પ્રગટ્યા પછી આનંદની સરવાણી પ્રગટ્યા પછી એ શાંતિની સરવાણીના પુરુષાર્થમાં આગળ વધવા માટે બેસી રહીએ એમ બનતું નથી. મુદ્દાની વાત આ છે કે લક્ષ્મણ ઉપર છે. જો પરલક્ષી જ્ઞાન છે ગાડીમાં લીધી, સ્વલક્ષી જ્ઞાન છે આનંદ લઈને ઉભું થશે, આનંદ ઉત્પન્ન કરશે. તારે પૂછવા જવું નહીં પડે કે આ જ્ઞાન સાચું કે આ જ્ઞાન ખોટું. જેણે આનંદને જન્મ આપ્યો એ જ્ઞાન સાચું ખોટું છે એને કોઈને પ્રમાણપત્ર લેવાની જરૂર રહેતી કેવળ જ્ઞાનના એનું પ્રમાણપત્ર આવી ગયું, બીજાના પ્રમાણપત્ર ને એની અંદર જરૂર હોતી નથી. કેવળ એ તો જાણ્યું કે નહીં કે આ આત્મા અમારી નાતમા ભલ્યો, અમે સિદ્ધ પદે બિરાજમાન છીએ, આને પણ સિદ્ધ પદ નો પત્તો લાગી ગયો, વાત પૂરી થઈ ગઈ. નક્ષ ઉપર ઘણો આધાર છે. પામવાના કાળમાં આ એક મહત્વનો મુદ્દો છે. એને નિર્ણયનો તબક્કો કહો કે એને લક્ષ થવું કહો, બે એક વાત છે. લક્ષ વિનાનું જ્ઞાન ગુણને સાધશે નહીં, લાભને સાધશે નહીં. સ્વલક્ષી જ્ઞાન સ્વભાવના ઊંડાણમાં જાય છે, અને પરલક્ષી જ્ઞાન ઉપર ઉપરથી વિચાર કરીને થાકીને સાવ ઉપર છેલ્લી પરિસ્થિતિમાં વિષયની વિસ્મૃતિમાં આવતા એને વાર લાગતી નથી. અત્યારે સ્મૃતિ રહે, સાંભળે વાંચે ત્યાંમાં કેટલો કાળ સુધી, પછી એને વિસ્મૃતિ. એમ શ્રદ્ધાના કારણભૂત, જ્ઞાનની નિર્મળતાના કારણભૂત અને વિતરાગતાના કારણભૂત, આનંદની ઉત્પત્તિના કારણભૂત આ બધું સ્વલક્ષી જ્ઞાન પાયા મારે એવી વાત છે. પરલક્ષી જ્ઞાન વિકલ્પને સાધે છે, વિતરાગતાને નથી સાધતો, પણ વિકલ્પને અને રાગને સાધે છે. ગમે એટલું પરલક્ષી જ્ઞાન કરે વિકલ્પ વધી જાય, વધી જાય. એના વિકલ્પો ઘણા, કારણ કે આપણા નયનો વિષય તો ઘણો પટપટો છે ને, એ નય અને ન્યાયના વિષયમાં વિકલ્પ વૃદ્ધિ થઈ જાય એ પરલક્ષનું કારણ છે. એ વિષયને શક્ય હોય એટલો ઊંડી જિજ્ઞાસાથે વિચારવા જોઈએ છે. બહુ મુદ્દાનો પ્રયોજનનો વિષય છે મુમુક્ષુની ભૂમિકાનો. તો આનંદની પર્યાય પ્રગટ થાય છે ને એમાંથી એ વિષય લક્ષ્મણ નીકળ્યો કે આનંદ ક્યાંથી આવ્યો, આનંદ ઉત્પન્ન થવાનું કારણ શું. આનંદ તો ઘણો જોઈએ છીએ, બધાને જોઈએ છીએ, પણ આનંદ થતો નથી. ઉલટાનો આકુલતાને દુઃખની પ્રાપ્તિ, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે આ પરિસ્થિતિ છે. અને એ કાળમાં આત્માના બધા ગુણોનું આંશ યથાસંભવ, એટલે કોઈનો વિશેષ કોઈનો ઓછો એમ આંશિક પણ ગુણસ્થાન અનુસાર શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે. કોઈને એવું ન બને કે પોતાના ગુણસ્થાનની બહારનો કોઈ ગુણ પ્રગટ થઈ જાય. તો ગુણસ્થાન ચોથું હોય અને સ્વરૂપમાં સદુપયોગની સ્થિરતા થાય અને હાથમાં આવી જાય એવું કીધું બને
નહીં.
ગુણસ્થાન ચોથું હોય સ્વરૂપ સ્થિરતા થાય ને કેવું જ્ઞાન થઈ જાય એવું કીધું બને
નહીં.
યથાસંભવ એટલે એમાં એકને એક ગુણસ્થાનમાં તારતમ્ય ભેદ હોય છે. કોઈને કોઈ ગુણનો વિકાસ હોય છે, કોઈને કોઈ ગુણનો વિકાસ હોય છે. એટલે યથાસંભવ લીધા છે. અને બધા ગુણોની પર્યાયનું વેદન થાય છે, અનંતે અનંત ગુણોની પર્યાયનું વેદન થાય છે. ભલે એનું નામ ન હોય ને નામ ન આવડતું હોય તો પણ બધાનું વેદન થાય છે. એટલો અવતરણ ચિહ્નમાં જે ચાર લીટી છે એ પેરેગ્રાફ 423 માં બોલમાંથી લીધો છે. અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે, તેની જેને દ્રષ્ટિ થઈ છે તેને વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે એવો અનુભવ વેદન થતું હોવાથી અનંત ગુણોનો અંશે યથાસંભવ વ્યક્તપણું થયું હોવાથી તે સંકેતિ છે. સંકેતિ છે એમ સ્થાપ્યું, કેમ કે સર્વગુણાંશ તે સમ્યક્ત છે માટે તે સંકેતિ છે એમ સ્થાપ્યું. ફરી છે અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે, પૂર્ણ આનંદ મારામાં છે. કેટલો પૂર્ણ? પૂર્ણ એટલે મર્યાદિત નહીં, શબ્દ પૂર્ણ છે છતાં અમર્યાદિત આનંદ આત્મામાં મારામાં છે. એ આનંદનો રક્ષક પણ હું પોતે છું, એ આનંદનો અનુભવ કરનાર પણ હું પોતે છું. અને એ આનંદને આ કહે છે ને યોગક્ષેમ ભાવ્ય, એની કુશળતા એની જાળવણી, એટલે એને એનો નાથ એમ કહેવામાં આવે છે. યોગક્ષેમને વિચારે છે, કુશળતાને વિચારે છે, એના સંરક્ષણને વિચાર કરે છે. વિચારે છે એટલે સાવધાની રાખે છે, પ્રયત્ન રાખે છે. હા, પૂર્વ ભૂમિકામાં લક્ષ્ય છે. લક્ષ્ય હોય તો દ્રષ્ટિ થાય છે, કેમ કે લક્ષ્યના કારણથી ઉત્પન્ન થયેલા કાળમાં જે આનંદ ઉત્પન્ન થાય એ આનંદનો કાળ, શ્રદ્ધાનો કાળ, સંવેદનનો કાળ, ઉપયોગની સ્થિરતા રૂપ સ્વરૂપાચરણનો કાળ અને પુરુષાર્થ તદ અનુસાર પુરુષાર્થનો કાળ, એ બધા ગુણોના પરિણમનનો એક કાળ છે, એક જ સમય છે. વારા ફરતી બીજા સમયે કોઈની ઉત્પત્તિ થતી નથી. અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે, તેની જેને દ્રષ્ટિ થઈ છે એટલે પોતાના સ્વસ્વરૂપણે જે સ્વીકાર થયો છે એ પ્રકારે સત્તાનો સ્વીકાર થયો છે, હૈયાતી વેદાય છે. દ્રષ્ટિ થઈ ત્યારે હૈયાતીનું વેદન આવ્યું છે, અસ્તિત્વનું વેદન આવ્યું છે. તેને વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે એટલે અખંડ વસ્તુ, પૂરી વસ્તુ એમ અનુભવ છે, એમ વેદન થતું હોવાથી, પૂરી વસ્તુનું વેદન થતું હોવાથી, પોતે પૂર્ણ છે એમ વેદનનો વિષય હોવાથી, વેદનનો વિષય પોતાના પૂર્ણ સ્વરૂપ એ વેદનનો વિષય હોવાથી, અનંતે અનંત ગુણનું એ પૂર્ણ સ્વરૂપમાં રહેલા અનંતે અનંત ગુણનું અંશે યથાસંભવ વ્યક્તપણું એટલે શુદ્ધ પરિણમનપણે વ્યક્તપણું, તો બધા ગુણો પરિણમ જ છે પણ શુદ્ધ પરિણમનપણે વ્યક્તપણું થયું હોવાથી એને સંકેતિ કહેવામાં આવે છે. એટલા માટે એને સંકેત કર્યો. શ્રદ્ધા શુદ્ધ થઈ માટે સમ્યક દર્શન થયું, એમને લીધું અહીંયા અનંત ગુણો શુદ્ધ પરિણામમાં લાગ્યા માટે એને સંકેતી કહીએ છીએ એમ કીધું. આ વિશેષ ખુલાસો છે સમ્યક દ્રષ્ટિના વિષયમાં. નહીતર સમ્યક દ્રષ્ટિને ઓઘે ઓઘે લોકો એમ માને છે કે સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણ સ્થાને એની શ્રદ્ધા બરાબર છે, શ્રદ્ધાનો એને વાંધો નથી. પણ જે ચાતરણમાં ફલાણું ફલાણું આમ છે તેમ છે ને બીજી બીજી દોષની મુખ્યતા જોવા જાય છે એમ નથી. એના સર્વગુણો અંશે શુદ્ધ થઈને પરિણામમાં લાગ્યા છે. અને અનંત ગુણની જે પરિણતિ થઈ ભલે સવિકલ્પ દશા થઈ તો પણ એ પરિણતિ મુખ્ય વૃત્તિ છે, અથવા એ પરિણમનમાં એ મુખ્ય પરિણમન અંશ છે અને ઉદય ભાવમાં જેટલું રહ્યું તે ગૌણ પરિણમનનો અંશ છે. આમ પરિસ્થિતિ આખી બદલાઈ જાય છે, પરિણમનની આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. જેને આત્મા માનીને ચાલતો હતો એવા જે પરિણામો છે સંસારિક એ પરિણામો એકદમ ગૌણના સ્થાનમાં ચાલ્યા ગયા અને એક નવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જેમાં અનંત ગુણોના શુદ્ધ અનંત ગુણોના પર્યાયોનો શુદ્ધ પર્યાયોનો આખો ધોધ વરસે છે. એટલે એને મુખ્ય પરિણતિ કહી અનંત ગુણોનો ધોધ પડે છે. એની અંદર જેમ એક ધોધ પડે તો એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે ને એમાં શક્તિ ઉત્પન્ન થાય છે. એમ આત્માની શક્તિ અહીંથી કેળવાતી જાય છે. આત્મા સ્વરૂપે કરીને જે શક્તિમાન છે એ શક્તિમાન હવે પર્યાયમાં પણ શક્તિમાન થવા લાગ્યો એટલે ઉપર ઉપરના ગુણસ્થાનમાં જવા લાગે છે. ચોથું ગુણસ્થાન પામે એ સિદ્ધ દશાને પામે જ એનું આ કારણ છે. એનું કારણ આ છે કે એ આગળ વધવાનું જ શક્તિ આવી છે અને શક્તિ વધતી ચાલે છે. કેમ કે મુખ્ય પરણ શુદ્ધ પરિણતિનું છે, અનંત ગુણોનો ધોધ વરસે છે અંદર. એટલે જે બહારનું બાકીનું જે રહ્યું પરિણમન અશુદ્ધ એ નહીવત થઈ ગયું છે એટલું ગૌણ છે. કેટલું ગૌણ છે કે નહીવત છે. નહીવત એટલે એનો રસ નથી, ક્યાંય એનો રસ નથી, નિરસ થઈ ગયો. જેને જેમાં રસ નથી પછી શું રહ્યો? કઈ અનંત ગુણોનો અંશે યથાસંભવ વ્યક્તપણો થયું હોવાથી એ સંકેતી છે. એટલે એ સંકેતી છે. રસ વિહીન થઈને ગૌણ થાય એની સ્થિતિ એવી છે. અન્ય મતમાં લેવા કે ભાઈ આજે ઈદ છે ને મુસલમાન લોકો ઈદનો તહેવાર ઉજવે છે, આવે ને તારીખો આવે બજારમાં પડે, બેંકો બંધ છે, આમ છે તેમ છે, કેટલો રસ આવે. ઓલા લોકોનો મોટો ઉત્સવ છે રાગ છે તે ઈદ નો તહેવાર છે. રાગ ના ઉલ્લાસ ના પ્રસંગોમાં જે મિથ્યા દ્રષ્ટિ ઉજવે છે ઉલ્લાસ ને એ સમ્યક દ્રષ્ટિ ને તો ઈદ થઈ ગઈ હવે, એમાં એને કઈ રસ છે એવો નિરસ પ્રસંગ થઈ જાય છે. મિથ્યા દ્રષ્ટિ રાગના રસિયા છે અને સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારથી એને રાગ રસ ખતમ થાય છે. એને જો કે એનો પ્રોસેસ જ સમ્યક દ્રષ્ટિ થવામાં ભેદ જ્ઞાનમાં એ જ પ્રક્રિયા ચાલે છે. વેદ જ્ઞાનમાં રાગનો વિરોધ કરતો કરતો વિતરાગ દશામાં પહોંચ્યો છે. રાગનો નિષેધ કરતો કરતો વેદ જ્ઞાનમાં આગળ વધ્યો છે. એટલે 307માં એ વાત લીધી છે ગુરુદેવશ્રી કે વેદ જ્ઞાનનું લક્ષણ એ છે કે રાગની અરુચિ થવી, વિજ્ઞાનનું લક્ષણ કરીને લીધું એવા. રુચિ કેમ થાય છે કે એને ઓળખાણ પડી, સ્વરૂપને ઓળખાણ થઈ એટલે વિતરાગ સ્વભાવને ઓળખાણ થઈ, સ્વભાવને ઓળખાણ થઈ તો વિભાવને ઓળખાણ થઈ, સ્વભાવમાં નિરાકુર સુખનું અમૃત સુખામૃતથી સ્વભાવ ભરેલો છે એની ઓળખાણ થઈ, સામે વિભાવ રાગના ઝેરથી ભરેલો છે એની પણ ઓળખાણ થઈ. તો એ ઝેર જાણશે, જાણે છે એટલે એની રુચિ એને અરુચિ થયા વિના એ વિજ્ઞાનનું લક્ષણ લીધું. ઓળખાણ નથી એટલે એટલું બુદ્ધિમાં આવે તે પર્યાપ્ત નથી, વિચારમાં આવે બુદ્ધિમાં આવે સમજાય જાય એ પર્યાપ્ત નથી, એનાથી કામ નહીં થાય. ઓળખાણ થવી જોઈએ, ચાલતા ભાવોની ઓળખાણ થવી જોઈએ, પોતાનો ભાવ જે ચાલે છે એની એને ઓળખ હોવી જોઈએ કે આમાં દુઃખ છે કે દુઃખ ભાસવું જોઈએ, ભાસવું કયો, પ્રતિભાસવું કયો, ઓળખાણ કયો, લક્ષ કયો, એમ ખબર પડે છે. રાગમાં દુઃખ છે હા માનીએ છીએ અમે, રાગ કરે એમાં એને દુઃખ લાગે ક્યાંનું માન્યું, હજી તો ઓળખતો નથી, માન્યું તો ક્યાં છે પણ ઓળખતો પણ નથી, ઓળખવાની મહેનત કરવી જોઈએ. પહેલો એ પહેલામાં પહેલું પ્રથમમાં પ્રથમ કાર્ય કરવાનું છે, એ લક્ષનું છે, ઓળખાણનું છે. એને એ અંતરખોજથી ઓળખાણ થાય છે, લક્ષ થાય છે. એટલે તો એ વાત લીધી કેટલું કેટલું માર્ગદર્શન આવ્યું છે. મોક્ષુ જીવ સુપ્રસંગમાં પ્રવર્તે કે અસુપ્રસંગમાં પ્રવર્તે એની શોધક દ્રષ્ટિ ચાલી જવી જોઈએ નહીં, આવે છે એની શોધક દ્રષ્ટિ ચાલી જવી જોઈએ નહીં, નાસ્તિથી લીધું, અસ્થિથી લઈએ તો એની શોધક દ્રષ્ટિ દરેક વખતે ચાલુ જ રહેવી જોઈએ, એમ એનો અર્થ થાય છે. શોધક દ્રષ્ટિ છોડી દે અને એકલી વિચારની ભૂમિકાની મર્યાદામાં વિચાર્યા જ કરે એ કામ નહીં કરે. પરલક્ષ જ્ઞાનનો પર્યાય કાર્ય સાધક નહીં થાય, નહીં થાય તો નહીં જ થાય એવી જ પરિસ્થિતિ છે. શોધક વૃત્તિથી એની અંતરક્રિયા શરૂ થાય છે. જ્યાં સુધી વિચારમાં ઊભો છે ત્યાં સુધી પણ બાહ્ય ક્રિયામાં ઊભો છે. એક ન્યાય કહીએ તો જીવ ભલે તત્વજ્ઞાનનો વિચાર કરે તો પણ હજી બાહ્ય ક્રિયામાં ઊભો છે. થવણીના પુસ્તક લેવાની તો બાહ્ય ક્રિયા છે, બેસવું એક કલાક તો બાહ્ય ક્રિયા છે, પણ એનો વિચાર પરલક્ષી છે હજી બાહ્ય ક્રિયા છે. અંતરશોધ શરૂ થાય ત્યારથી એની અંતરંગ ક્રિયાનો પ્રારંભ થાય છે, શરૂઆત થાય છે એ દિશામાં બાજુ જવાની. એમાંથી લક્ષની ઉત્પત્તિ થાય છે, ઓળખાણની ઉત્પત્તિ થાય છે. લક્ષ થાય તો આગળનો રસ્તો તો પછી એકદમ સાફ છે. આટલી ચોખ્ખે ચોખ્ખી વાતો તો બધી આવી છે નહીં, પાંત્રીસ છત્રીસમાં ભગવાન સર્વજ્ઞના મુખારવિંદ થી નીકળેલી વિતરાગ વાણી પરંપરાએ ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે. આજે અત્યારે જે સત્શાસ્ત્ર અથવા સતશ્રુત રહેલું છે, મિથ્યા દ્રષ્ટિના રચેલા ગ્રંથો એને સત્શ્રુત કહેવાય નહીં, આ એની મર્યાદા છે. અને મિથ્યા દ્રષ્ટિ પ્રવચન કરે, ભાષણ કરે, ઉપદેશ આપે એને પણ સત્શ્રુત કહેવાય નહીં. નાખી દે ભગવાનની વાત ના, ભગવાનના નામે નાખી દે, ઠીક છે નાખે એટલે એથી કઈ એ વાણીમાં નિમિત્તત્વ આવી જાય છે એવું કઈ નથી. જે મૂળ ગાથા છે એમાં નિમિત્તત્વ છે, મૂળ જે વાણી છે એમાં નિમિત્તત્વ છે. આગળ પાછળનું જે પેલાનું નીકળેલું છે એમાં નિમિત્તત્વ એમ છે. એટલે એ રીતે કોઈને એ ચીજ મળી જાય બીજી વાત છે, એ રીતે કોઈ ચીજ મળી જાય બીજી વાત છે. કે પુસ્તક પોતે બનાવે અને એમાં આચાર્યોનો આધાર લે, એ વાત એટલી ઠીક છે કે આચાર્યોના આધારે, પણ એની પોતાની વાણીમાં સત્સૃત નથી. જે આચાર્યની વાણી છે એ સત્સૃત છે, બેમાં એટલો ફેર છે. ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વિતરાગ વાણી પરંપરાએ ગણધરો અને મુનિઓથી ચાલી આવે છે. એના પ્રથમ ગ્રાહક છે તે ગણધરદેવ છે, એ ઝીલે છે. એમના સામર્થ્યની અંદર જે ઝીલાય છે એટલું સામર્થ્ય બીજા છદ્મસ્થનું હતું. ધર્મસભાની અંદર સમોસરણની અંદર જેટલા જીવો હોય છે એમાં સર્વોત્કૃષ્ટ એ ભગવાનના ઉપદેશને ઝીલનારા, ઝીલી લેનારા એ ગણધરદેવ છે. પછી એની નીચે બધા આવે છે. તીર્થંકરો જગદગુરુ ચાલ્યા ગયા, પછી ગણધરો ચાલ્યા ગયા, પછી એમને અત્યારે 2500 વર્ષ થયા આ કાળને વિશે લીધો. તો અત્યારે જે આ વાણી રહી છે એ મુનિઓની પરંપરાથી ચાલી આવી છે. કુમકુંડાચાર્યદેવ પુષ્પદંત બુદ્ધબલી મહારાજથી માંડીને સમંતભદ્રાચાર્યદેવ, અમદગતિ આચાર્ય, ઘણા આચાર્યો થયા, સ્વામી કાર્તિકેય વગેરે બધા આચાર્યોએ એ વાતની પરંપરાને જાળવી રાખી છે. એટલે મૂળ વસ્તુ જાળવી રાખી છે પોતાની વાણીમાં સર્વજ્ઞ ભગવાનના નીકળેથી જે મૂળ વાત હતી હજી સુધી એમણે ટકાવી રાખી છે. એટલે ગુરુદેવ શ્રી આચાર્યોનો મહિમા બહુ કરતા હતા. તો અત્યારે આવા નિકૃષ્ટ પંચમ કાળમાં ધર્મ ટકી રહ્યો છે એનું કારણ એ મુનિરાજો અને આચાર્યો છે કે જેમણે ગ્રંથ રચના કરીને આ વાણીને, આ વિષયને જીવંત રાખ્યો છે. જેમ આકાશના થાંભલા હોય અને ધર્મના સ્તંભ સમાન હતા, ઉત્સાહથી ગુરુદેવે બહુ પ્રમોદથી, બહુ બહુમાનથી, બહુ ભક્તિથી, ઘણી ભક્તિથી એ વાત કરી છે. નંબરમાં એક તો લાવો, આવડો મોટો દિગંબર સમાજ છે એમાં એક તો એટલો આચાર્યનો મહિમા કરનાર લાવો. અમે દિગંબર, અમે દિગંબર હકલીને બેસી જાય છે ને, એવો આચાર્યની ભક્તિ કરી છે, મુનિઓની ભક્તિ કરી છે, પોતાને સીધું નિમિત્તે કર્યું છે. આ ભાવમાં મોક્ષ માર્ગનો પ્રારંભ થવાનો નિમિત્ત ભગવાન કુમકુંડાચાર્યદેવના વચનો રહ્યા છે. સિમિતજીને પણ એમ જ બન્યું છે, એમણે પણ એ વાત લખી છે. એ કુમકુંડાદી આચાર્યો આપના વચનો આ પામરને સ્વરૂપાનુસંધાન થવાને વિશે નિમિત્તભૂત બિના તે અર્થે આપને નમસ્કાર કરીએ છીએ, ભક્તિ કરી છે. આમાં 1006 માં છે પ્રવચન સાર, પરમાગમ સારમાં છે 1006 માં બોલ છે. ઓ માન સંત મુનીશ્વરોએ જંગલમાં રહીને આત્મ સ્વભાવના અમૃત વહેતા મૂક્યા છે. આત્માના સ્વભાવમાં રહેલું જે વિતરાગી અમૃત, સુખામૃત, નિર્મળ આનંદ અમૃત એને વહેતું મૂકી દીધું. બાર વેવડાયું છે એમ કે છે શાસ્ત્રો રચીને અમૃતને શાસ્ત્રમાં મૂક્યું છે. પોતાના અંદરમાં આત્મામાં પરિણમનમાં રહેલા અમૃતને શાસ્ત્રમાં મૂકી દીધું છે. નિમિત્ત એટલે કહેવામાં આવે છે આનંદ ના નિમિત્તે જન્મેલી વાણી છે. ક્ષણે ક્ષણે આત્મામાં ડૂબકી મારનારા આ સંતો હતા. એ આનંદને અંદર કલમને બોળી બોળીને આ શબ્દો લખેલા છે. આચાર્ય દેવ ધર્મના સ્તંભ છે, જેમણે આ પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે. કેટલી મહિમા આવે છે આ શબ્દ વાપરે છે કે આચાર્યોએ જે કામ કર્યું છે, ગજબ કામ કર્યું છે. આ વિષયને, અધ્યાત્મના વિષયને ભાષાગોચર કરવામાં પણ એમનું સામર્થ્ય ગજબ છે. અને ભાષા ઉપરથી એમની પરિણતિને જ્યારે સમજવામાં આવે છે ત્યારે પણ એમનું સામર્થ્ય ગજબ છે, એમ સમજાયા વિના રહેતો નથી. સાધક દશામાં સ્વરૂપની શાંતિ વેદતા વેદતા અને પરિશોને જીતીને પરમ સપને જીવંત રાખ્યું છે, જીવતું રાખ્યું છે. પરમ સપને જીવંત રાખ્યું છે, જીવતું રાખવાની વાત છે. આચાર્યદેવના કથનમાં કેવળ જ્ઞાનના ભણકાર વાગી રહ્યા છે. ભલે છદ્મસ્થ છે પણ કેવળ જ્ઞાનના ભણકાર આવે છે. કેવું પોતાને ભાષ્યું છે, શાસ્ત્ર વાંચતા કેવો ભાસ થયો છે, કેવળ જ્ઞાનના ભણકાર આવ્યા છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. આવા મહાન શાસ્ત્ર રત્નો જેને કહેવાય એ છોડીને લોકો હજી બીજું બીજા અન્ય મતના બીજું બીજું વાંચવા લાગી જાય છે કે આમાંથી કંઈક મળશે, આમાંથી કંઈક શીખવાનું મળશે, આમાંથી કંઈક મળશે. અરે પણ ભાઈ, આવી વિતરાગી દશામાંથી જેની વાણી નીકળી એ વસ્તુ મળે ક્યાં? ગોતી ગોતીને મરી જાય તો ન મળે. એ તને સહેજે મળ્યું પૂરું પુણ્ય ના એવું તો કિંમત ના રહી. ગડબડવાળી વાત છે. રચના તો જુઓ, પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે. એક એક પદમાં કેટલું ગંભીર રહસ્ય કર્યું પોતાને ભાઈશું છે ને. આ તો સત્યની જાહેરાત છે. આના સંસ્કાર કોઈ અપૂર્વ ચીજ છે અને એની સમજણ થાય તો તે મુક્તિને વરવાનું શ્રીફળ છે. સમજે એનો મોક્ષ જ છે. એટલી મહિમા બતાવે છે.